એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને ગ્રંથસારના આજના અંકમાં આપણું સ્વાગત છે. આજે આપણે જે પુસ્તકની વાત કરવાના છીએ એ છે રીટા બુલવિંકલની તાજેતરમાં જ આવેલી અને ખૂબ ચર્ચાયેલી નવલકથા હેડશોક.
આ એક એવી ચોપડી છે જે વાંચ્યા પછી ખબર છે લાંબો સમય મગજમાં રહે.
ખરી વાત છે.
રીટા બુલવિંકલનું નામ અત્યારે અમેરિકી સાહિત્યમાં એટલે બહુ જગતનું ગણાય છે. એમનો અવાજ જ એવો છે, સાવ અલગ. શૈલી જુઓ તો એકદમ કાચી, તીક્ષ્ણ, ક્યાંય આમ ગોળગોળ વાત નહીં.
હા, સીધી વાત.
બરાબર. અને વિષયો પણ એવા જ પકડે છે. કિશોરાવસ્થા, સ્ત્રીઓ અને ખાસ કરીને હિંસા, એના પર બહુ જ નિર્ભીકતાથી લખે છે. પહેલો એમનો લઘુકથા સંગ્રહ આવેલો બેલી અપ.
હા, મેં સાંભળ્યું છે એના વિશે.
એ પણ એની તીવ્રતા માટે જ વખણાયો હતો. યુવાન છોકરીઓના મનમાં શું ચાલે એના અનુભવો, એનું ધારદાર ચિત્રણ હતું એમાં.
અને હેડશોટ જે લગભગ 2024માં આવી એ એમની પહેલી નવલકથા છે, બરાબર? અને આવતા વેત જ એણે બધાનું ધ્યાન ખેંચ્યું.
હા, બહુ જ. વિવેચકોએ તો એની સરખામણી જોઈસ કેરોલ ઓર્ટ્સ કે ઓટેસા મોસ્ફેક જેવી મોટી લેખિકાઓ સાથે કરી, એટલે એ જ બતાવે છે કે એનું વજન કેટલું છે.
અને વાત ખાલી સાહિત્યની નથી. અત્યારે જે ચર્ચાઓ ચાલે છે ને કે ભાઈ પુરુષોની રમતોમાં સ્ત્રીઓ આવે, એમની શક્તિ શું, એમની મર્યાદા શું, એ બધા સંદર્ભમાં પણ આ પુસ્તક બહુ જ બંધ બેસતું લાગે છે.
બિલકુલ. એટલે જ આપણે આજે ખાલી વાર્તાનો સાર નહીં કહીએ, પણ આપણો પ્રયત્ન એ રહેશે કે આ નવલકથાના ઊંડાણમાં ઉતરીએ. પહેલા પાત્રો છે એમના મનમાં શું ચાલે છે સમજીએ, વાર્તાના જે વળાંકો છે જોઈએ, અને મુખ્યત્વે પહેલા વિષયો, શરીર, હિંસા, સ્પર્ધા, પિતાઓનું દબાણ, એની થોડી વિગતે વાત કરીએ.
સરસ. તો ચાલો શરૂ કરીએ. વાર્તા ક્યાં બને છે, સમય, જગ્યા, કેવું વાતાવરણ છે?
સમય બહુ લાંબો નથી, ફક્ત એક વીકેન્ડ, એક શનિ રવિ, અને જગ્યા છે નેવાડાનો રેનો શહેર. પેલું રણમાં આવેલું શહેર છે ને, થોડું ચમકદમકવાળું પણ અંદરથી ક્યાંક ઉદાસીન.
હા, કેસે નો ને બધું.
ત્યાં એક કાલ્પનિક સ્પર્ધા યોજાઈ રહી છે, યુનાઇટેડ સ્ટેટ્સ વિમેન્સ નેશનલ બોક્સિંગ ચેમ્પિયનશિપ, અને આપણું ધ્યાન છે 18 વર્ષથી નાની ઉંમરની 8 કિશોરી બોક્સરો પર.
8 છોકરીઓ, ઓકે.
અને આખી નવલકથાની જે રચના છે ને, એ જ જાણે ટુર્નામેન્ટના ફોર્મેટ જેવી છે. ક્વાર્ટર ફાઇનલ, પછી સેમિફાઇનલ અને છેલ્લે ફાઇનલ. અને વાતાવરણ એ બહુ જ એટલે દબાવનારું. બંદિયાર, હોટેલના એકસરખા રૂમ, પેલી એરેનાની ફ્લોરોસેન્ટ લાઇટો જે આંખમાં ખૂંચે, અને પેલી બોક્સિંગ રિંગની ચોખ્ખી હદ, જાણે આખી દુનિયાથી અલગ એક નાનું બ્રહ્માંડ રચી દીધું હોય.
આ સાંભળીને જ લાગે છે કે આ ખાલી રમતગમતની વાર્તા નથી. તો પછી આનો મૂળ વિચાર શું છે, શું કહેવા માંગે છે લેખિકા?
બરાબર પકડ્યું તમે. આ કોઈ એવી સ્પોર્ટ્સ ફિલ્મ નથી કે છેલ્લે કોણ જીત્યું એ જ મહત્વનું હોય. ના ના, આ તો એમ સમજને કે પેલી યુવાન છોકરીઓ છે, એમના મનમાં શું ચાલે છે, એમના સંઘર્ષો, એમની આશાઓ, એમના ડર, એનું બહુ જ નજીકથી નિરીક્ષણ છે આ.
અચ્છા.
અહીં મુખ્ય સવાલ એ નથી કે કોણ બેસ્ટ છે, સવાલ એ છે કે આ બેસ્ટ બનવાની, આટલી હદે સ્પર્ધા કરવાની, એની કિંમત શું છે. અને એનાથી પણ ઊંડો સવાલ એ કે આટલી નાની ઉંમરે આ છોકરીઓ કેમ આટલો હિંસક, આટલો શિસ્તવાળો રસ્તો પકડે છે, શું મજબૂરી છે, શું ખેંચાણ છે.
આ વાત રસપ્રદ છે, કારણ કે અહીં લડાઈ ખાલી રિંગમાં નથી થતી. એક બાજુ શારીરિક ટક્કર છે, પણ મને લાગે છે કે મોટો સંઘર્ષ તો દરેક છોકરી અંદર લડી રહી છે, પોતાના શરીર સાથે, પેલી જૂની યાદો સાથે.
હા, પીડાદાયક સ્મૃતિઓ.
અને પરિવારની, ખાસ તો પિતાની અપેક્ષાઓ, અને પોતાનું ભવિષ્ય કેવું હશે એની ચિંતા. જાણે પેલી રિંગ એમના જીવનના મોટા સંઘર્ષોનું એક નાનું મોડેલ બની જાય છે. જગ્યા માટે, અવાજ માટે, પોતાની સ્વતંત્રતા માટેની લડાઈ.
તદ્દન સાચી વાત. અને આ લડાઈમાં તેઓ સાવ એકલી પણ નથી. પેલી 8 સ્પર્ધકો છે ને, ડાલિયા, થેરેઝા, ઇનેઝ, કેટ, લૈલા, અમાન્ડા, બ્રી, દીના, એ લોકો ભલે મેદાનમાં સામસામે હોય, પણ એમની વચ્ચે એક અજીબ જાતનો બોલ્યા વગરનો ભગીની ભાવ પણ છે. એક એવી સમજણ જે ફક્ત એ લોકો જ સમજી શકે જે આમાંથી પસાર થયા હોય.
પાત્રોની વાત કરી રહ્યા છીએ તો મને એ ખાસ લાગ્યું કે અહીં કોઈ એક મુખ્ય પાત્ર, કોઈ હિરોઈન નથી. લેખિકાએ આઠે પર ધ્યાન આપ્યું છે. આની પાછળ કોઈ કારણ હશે?
હા, મને પણ એવું જ લાગે છે. આ એમની સભાન પસંદગી છે. કોઈ એકને હીરો બનાવવા કરતાં એમણે એક સામૂહિક ચિત્ર બનાવ્યું છે. આનાથી શું થાય કે કિશોર વયની સ્ત્રી બોક્સરના અનુભવમાં કેટલી બધી વિવિધતા છે, કેટલી જટિલતા છે, એ બધું બતાવી શકાય.
બરાબર.
અને પાત્ર વિકાસ પણ અહીં કોઈ આમ લાંબા ગાળાના બદલાવ જેવો નથી, પણ પહેલાં તીવ્ર દબાણમાં ક્ષણે ક્ષણે એમના મનમાં એમની ચેતનામાં જે ફેરફાર થાય છે ને, એના પર ફોકસ છે. એ જ આ વાર્તાનો ધબકાર છે. અને આ બધામાં તમે કહ્યું એમ પિતાઓ, એમની ભૂમિકા બહુ જ મહત્વની છે.
તો ચાલો ને થોડા મુખ્ય પાત્રોની વાત કરીએ. એમની સફર કેવી રહે છે ટુર્નામેન્ટમાં? જેમ કે ડાલિયા,
હા, એનું પાત્ર રસપ્રદ છે. એ જાણે લડવા માટે જન્મી છે. એના પર એના કુટુંબનો, ખાસ તો એના પિતા અને દાદા જે બોક્સર હતા, એ વારસાનો ભયંકર બોજ છે. એ પોતાના માટે નથી લડતી, પણ જાણે એક વારસો ટકાવી રાખવા લડી રહી છે. એની લડાઈમાં એક ફરજની, એક ગૌરવની લાગણી ભળેલી છે.
અને પેલી થેરેસા, જે ધાર્મિક છે, આ તો સાવ અણધાર્યું જોડાણ લાગે. બોક્સિંગ અને શ્રદ્ધા
છે ને નવાઈ જેવું. થેરેસા માટે બોક્સિંગની જે શારીરિક પીડા છે, જે કડક શિસ્ત છે, એમાં એને એક પ્રકારનો આધ્યાત્મિક અનુભવ થાય છે. રિંગ એના માટે જાણે મંદિર જેવી છે. એનો સંઘર્ષ એ છે કે પોતાની શ્રદ્ધા અને આ રમતની હિંસા, એ બે વચ્ચે તાલમેલ કેવી રીતે બેસાડવો. આ વાત એના પાત્રને બહુ ઊંડું બનાવે છે.
બીજી બાજુ ઇનેસ, એની લગાઈ સાવ જુદી લાગે છે, વધુ કાચી.
બરાબર શબ્દ વાપર્યો. ઇનેસ એ જાણે અંદર જે ગુસ્સો છે, જે આવેગ છે, એને કાબૂમાં રાખવા માટે લડતી હોય એવું લાગે. એની તીવ્રતા જંગલી છે, અણધારી છે. એના માટે લડાઈ એ જાણે બોલવાનું એક માધ્યમ છે, કદાચ એક માત્ર માધ્યમ.
અને એનાથી સાવ ઉલટી કેટ, જે બુદ્ધિશાળી છે.
હા, કેટ બિલકુલ વિપરીત. એ બધું વિચારીને કરે, એનાલિટિકલ છે. બોક્સિંગને પણ જાણે સાયન્સનો પ્રયોગ સમજીને રમે. કઈ ચાલ ચાલવી, શું ગણતરી કરવી, એનામાં સતત પેલું મન અને શરીર વચ્ચે, વૃત્તિ અને બુદ્ધિ વચ્ચે ઘર્ષણ ચાલ્યા કરે છે. અને એને એ પણ ખબર છે કે એ બીજા કરતાં વધુ સગવડવાળા ઘરમાંથી આવે છે, એટલે કદાચ પોતાને સાબિત કરવાની જરૂર એને વધુ લાગે છે.
અચ્છા, અને બાકીની ચાર લૈલા, અમાંડા, બ્રી, દીના, એમનું શું મહત્વ છે?
એ ચારેય આ ચિત્રને પૂરું કરે છે. એમના દ્વારા લેખિકા બીજા પાસા બતાવે છે, જેમ કે કોઈકને પૈસાની તકલીફ છે, કોઈ પોતાની ઓળખ શોધી રહી છે, કોઈ માટે બોક્સિંગ બસ રમત માટેનો પ્રેમ છે. એટલે આ આઠેય મળીને પેલી કિશોરવયની સ્ત્રી એથ્લીટના જીવનની એક પૂરી, બહુ પરિમાણીય છબી બનાવે છે.
તમે પિતાઓની ભૂમિકા પર ભાર મૂક્યો હતો, એ સંબંધ કેટલો ગૂંચવણ ભર્યો છે અહીં.
અરે બહુ જ. પિતાઓ અહીં ખાલી કોચ નથી. હા, એ પ્રેરણા આપે છે, પણ એ જ દબાણનો સૌથી મોટો સ્ત્રોત પણ છે. ઘણીવાર તો એવું લાગે કે પિતાઓની પોતાની જે અધૂરી ઈચ્છાઓ રહી ગઈ હોય ને, એ એમની દીકરીઓ દ્વારા પૂરી કરવા માંગતા હોય. એટલે એ સંબંધમાં પ્રેમ છે, ગર્વ છે, પણ સાથે સાથે એક ગૂંગળામણ પણ છે. પેઢી દર પેઢી ચાલ્યા આવતા દુઃખ અને અપેક્ષાઓનો બોજ પણ દેખાય છે. પુસ્તકમાં એક સરસ વાક્ય છે કે પિતા જ્યારે દીકરીને લડતી જુએ છે, ત્યારે કદાચ પોતાનું જ એક વધુ સારું, વધુ શક્તિશાળી રૂપ જોતો હોય છે. એમનું પણ એટલું જ ઊંડું રોકાણ છે આમાં જેટલું છોકરીઓનું.
અને આ છોકરીઓ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલી છે? એટલે સામસામે લડે છે, પણ સાથે સહાનુભૂતિ જેવું કંઈ છે.
હા, અને આ બહુ જ સુંદર અને સૂક્ષ્મ વાત છે આ નવલકથાની. આ કોઈ એવી મિત્રતા નથી જે આપણે સામાન્ય રીતે જોઈએ, પણ એમની વચ્ચે એકબીજાને જોયા વગર, બોલ્યા વગર સમજી લેવાની તાકાત છે. કારણ કે એમનો અનુભવ સરખો છે, બલિદાન સરખા છે, પીડા સરખી છે. એ એમને એક અદૃશ્ય દોરાથી બાંધે છે. આ એક અનોખી સ્ત્રી એકતા છે, જે સ્પર્ધાના આટલા ક્રૂર વાતાવરણમાં જન્મે છે. પુસ્તકમાં વર્ણન છે કે કેવી રીતે છોકરીઓ એકબીજાના શરીર પરના ડાઘના નકશા જાણતી હતી, દબાણમાં શ્વાસ કેવી રીતે બદલાય એ જાણતી હતી, કયો પંચ મારતા પહેલાં ખભો સહેજ કંપી ઉઠે એ પણ જાણતી હતી. આ એવી નિકટતા છે જે બહારની દુનિયા કદાચ કલ્પી પણ ન શકે.
વાહ, ચાલો હવે વાર્તાના પ્રવાહ પર આવીએ. પેલું ટુર્નામેન્ટનું માળખું કઈ રીતે વાર્તાને આગળ લઈ જાય છે?
એ ટુર્નામેન્ટનું જે બ્રેકેટ છે ને, એ જ આખી વાર્તાનું એન્જિન છે. એનાથી ગતિ આવે છે અને એક પ્રકારની અનિવાર્યતાનો ભાવ આવે છે કે ભાઈ આ તો થવાનું જ છે. નિષ્કાસનનો નિયમ સીધો છે આરો, એટલે બાર. શરૂઆત થાય છે વજન કરાવવાથી. માહોલ એકદમ તંગ, દરેક જણ એકબીજાને માપી રહ્યું છે.
હા, એ દ્રશ્યો કલ્પી શકાય છે.
લેખિકા નાની નાની વિગતો બહુ સરસ રીતે પકડે છે. વજન કાંટાનો ઠંડો સ્પર્શ, હોટેલની લોબીમાં આમ તેમ થતી નજરો, દરેક છોકરીના મનમાં ચાલતી ચિંતા અને આશાની ઉથલપાથલ, આ શરૂઆત જ બતાવી દે છે કે દાવ પર શું લાગેલું છે અને દરેક સ્પર્ધક કેટલી એકલી છે મનોવૈજ્ઞાનિક રીતે.
પછી આવે ક્વાર્ટર ફાઇનલ્સ, અડધી રમતમાંથી બહાર.
હા, ક્વાર્ટર ફાઇનલ્સમાં ખરી લડાઈ શરૂ થાય છે. આપણે જોઈએ છીએ ડાલિયા વિથ થેરેસા, ઇનેઝ વિથ કેટ. હવે વાર્તા જુદી જુદી રિંગમાં લડી રહેલી જોડીઓ વચ્ચે ફરે છે. અહીં દરેકની સ્ટાઇલ, એમની પ્રેરણા, એમની નબળાઈઓ વધુ સ્પષ્ટ થાય છે. અને જેવી જેવી છોકરીઓ હારતી જાય, એમ એમ વાર્તાનું ફોકસ સંકોચાતું જાય અને તીવ્રતા વધતી જાય.
અને સેમિફાઇનલ સુધી પહોંચતા તો શારીરિક અને માનસિક રીતે સાવ થાકી ગયા હશે ને?
ચોક્કસ. સેમિફાઇનલ્સમાં મુખ્ય થીમ જ પીડા અને થાકની છે. ઘા, ઉઝરડા, અંદરનો થાક. લેખિકા અહીં શરીરની સંવેદનાઓનું એટલું ઝીણવટભર્યું વર્ણન કરે છે. મોઢામાં લોહીનો સ્વાદ આવવો, ફેફસા બળવા, સ્નાયુઓ દુખવા.
ઓહ!
પણ સાથે જ એ પણ બતાવે છે કે આટલા થાક પછી પણ ફરીથી રિંગમાં ઉતરવા માટે કેટલી માનસિક તાકાત જોઈએ. હવે ફાઇનલ નજીક દેખાય છે એટલે દાવ વધુ અંગત બની જાય છે. જીતનારા માટે આશા વધે છે, હારનારા માટે નિરાશાનો સામનો કરવાનો વખત આવે છે.
અને છેલ્લે પરાકાષ્ઠા, ફાઇનલ મેચ, એ ભાગ કેવો છે?
એ કદાચ પુસ્તકનો સૌથી લાંબો અને સૌથી તીવ્ર ભાગ છે. અહીં જાણે સમય ધીમો પડી જાય છે. લડાઈ ખાલી મુક્કાબાજી નથી રહેતી, એ મનોવૈજ્ઞાનિક યુદ્ધ બની જાય છે. આપણે બંને ફાઇનલિસ્ટના મનમાં ઊંડે સુધી ઉતરી જઈએ છીએ. એમનો થાક, એમની પીડા, વીજળીના ચમકારાની જેમ આવતી જૂની યાદો અને બસ ટકી રહેવાની એક પ્રબળ ઈચ્છા. આ લડાઈ જાણે એમના આખા જીવનનો, એમના બધા સંઘર્ષોનો સાર બની જાય છે.
અને અંત કેવો છે? શું કોઈ સ્પષ્ટ જીત હાર છે?
એ જ તો વાત છે. આ નવલકથા કોઈ સરળ જીતની ઉજવણી નથી કરતી. હા, પરિણામ આવે છે, પણ લેખિકાનું ધ્યાન એ કિંમત પર છે જે બંને ચૂકવી છે, શારીરિક અને ભાવનાત્મક. જીતનાર પણ જાણે પૂરેપૂરો જીત્યો નથી અને હારનાર પણ સાવ હારી ગયો નથી. બંને બદલાઈ ગયા છે.
હા,
લેખિકા જાણે કહેવા માગે છે કે આવી ક્રૂર સ્પર્ધામાં કોઈ સાચો અણનમ વિજેતા નથી હોતો. ક્યારેક જીત કદાચ ઓછો સંતોષ આપે અને ક્યારેક હારમાં પણ એક પ્રકારની મુક્તિ હોય. છેલ્લો ઘંટ વાગે પછી દરેક પાત્ર માટે જીવનનો એક નવો અધ્યાય શરૂ થાય છે. એક પાત્ર વિચારે છે ને, ટુર્નામેન્ટ પૂરી થશે પણ લડવાની જરૂર તો રહેશે જ. આ લડાઈ કદાચ ક્યારે પૂરી નથી થતી.
આખી વાર્તા દરમિયાન લેખિકા ઘણા ઊંડા વિષયોને સ્પર્શે છે. કયા મુખ્ય વિષયો આપણને જોવા મળે છે?
સૌથી મુખ્ય તો છે શરીર. શરીર અહીં ખાલી એક દેહ નથી, એ અનુભવનું કેન્દ્ર છે, ઓળખનું સ્થાન છે, શક્તિ અને પીડા બંનેનું સાધન છે. ખાસ કરીને સ્ત્રી શરીર, જેને આપણે નાજુક માનીએ છીએ, એ અહીં શિસ્તબદ્ધ હિંસા કરવા અને સહેવા માટેનું માધ્યમ બને છે.
બરાબર.
છોકરીઓના પોતાના શરીર સાથેનો સંબંધ બહુ જટિલ છે. એને કાબૂમાં રાખવું, એની હદ ઓળંગવી, પોતાની મહત્વાકાંક્ષા માટે એને કષ્ટ આપવું. પુસ્તકમાં જે તાલીમ, ઈજાઓ, વજન ઘટાડવાની રીતો અને લડાઈનું જે શારીરિક વર્ણન છે, એ આ થીમને બહુ મજબૂત રીતે રજૂ કરે છે.
અને કદાચ એમના માટે શરીર જ એક એવી જગ્યા છે જ્યાં એમને પોતાની શક્તિ અને મર્યાદાનો અહેસાસ થાય છે, જે બહારની દુનિયા એમને નથી આપતી. બીજો મોટો વિષય તમે હિંસાનો કહ્યો.
હા, માન્ય. હિંસા એટલે કે સમાજે સ્વીકારેલા માળખામાં થતી હિંસા, જેમ કે રમતગમતમાં. એનો શું અર્થ છે? ખાસ કરીને જ્યારે યુવાન છોકરીઓ એમાં ભાગ લેતી હોય. લેખિકા પેલી રિંગની અંદરની નિયંત્રિત હિંસા અને બહારની દુનિયાની અસ્તવ્યસ્ત હિંસા વચ્ચેનો તફાવત બતાવે છે.
અચ્છા.
ઘણી છોકરીઓ માટે રિંગ એ એમના અંદરના ગુસ્સા, ડર કે જૂના આઘાતને એક દિશા આપવાની જગ્યા બની જાય છે, એને શારીરિક ક્રિયામાં બદલવાની. રિંગની અંદરની ક્રૂરતામાં પણ એક પ્રકારની સ્પષ્ટતા છે, જે બહારના જીવનની ગૂંચવણોમાં નથી મળતી. એક પાત્ર કહે છે ને, રિંગની અંદર એક જાતની સ્વતંત્રતા હતી. આ વાત જ કેટલી બધી વિચારવા જેવી છે.
અને કિશોરાવસ્થાનું ચિત્રણ પણ એ સાવ જુદું છે. ટીનેજ ડ્રામાના જે ક્લિશે હોય છે ને, એનાથી સાવ અલગ.
બિલકુલ. એ ત્રીજો મોટો વિષય છે, દબાણ હેઠળનું કિશોરીપણું. અહીં કિશોરાવસ્થા એટલે રોમાન્સ કે પાર્ટીઓ નહીં, અહીં છે લોખંડી શિસ્ત, એકલતા, શારીરિક પીડા અને એક જ લક્ષ્ય પાછળનું સંપૂર્ણ સમર્પણ. આ છોકરીઓની દુનિયા કોઈ પ્રોફેશનલ એથ્લીટ જેવી જ કઠોર છે. એમની ચિંતાઓ વજનની, ટ્રેનિંગની અને આવતી મેચની છે. આ ખરેખર કિશોરાવસ્થાનું એક અસામાન્ય પણ તીવ્ર ચિત્રણ છે.
એની સાથે જ પેલા વારસો અને પિતાનો પ્રભાવ જોડાયેલો છે, જેની વાત આપણે કરી, અને પેલો સ્પર્ધા અને જોડાણનો વિરોધાભાસ પણ.
હા, આ બંને વિષયો પણ એટલા જ મહત્વના છે. પિતાઓની અપેક્ષાઓનો ભાર અને એનાથી બનતા જટિલ સંબંધો, અને હરીફાઈની વચ્ચે પણ એકબીજા માટેની ઊંડી સમજ અને પેલું અવ્યક્ત બંધન. આ છોકડીઓ એક એવા સમુદાયનો ભાગ બની જાય છે જેને બહારનું કોઈ સમજી જ ન શકે. આ વિરોધાભાસો જ નવલકથાને એની ઊંડાઈ બક્ષે છે.
આટલા બધા જટિલ વિષયો અને પાત્રોને આટલી અસરકારક રીતે રજૂ કરવા માટે લેખિકાએ કઈ રીતની શૈલી અને ટેકનિક વાપરી છે?
સૌથી પહેલા તો માળખું, જે પહેલા ટુર્નામેન્ટ બ્રેકેટ પર આધારિત છે, એનાથી વાર્તાને કુદરતી ગતિ અને તણાવ મળે છે. બીજું, દૃષ્ટિકોણ, એ પણ ખાસ છે. લેખિકા ફરતા ત્રીજા પુરુષ સર્વજ્ઞ દૃષ્ટિકોણનો ઉપયોગ કરે છે.
એટલે કે એ કોઈ પણ પાત્રના મનમાં જોઈ શકે છે.
હા, બરાબર. વાર્તા કહેતા કહેતા એ સહેલાઈથી એક ફાઇટરના મનમાંથી બીજાના મનમાં સરકી જાય છે. આનાથી આપણને દરેક પાત્રની અંગત લાગણીઓ સમજાય છે, પણ સાથે સાથે એક સામૂહિક અનુભવનો અહેસાસ પણ થાય છે. એ જાણે બહુ નજીકથી પણ થોડું દૂર રહીને નિરીક્ષણ કરતી હોય એવું લાગે.
અને એમની લખવાની સ્ટાઇલ, એમનું ગદ્ય, એના બહુ વખાણ થયા છે.
એમની ગદ્ય શૈલી ખરેખર કાબિલેદાદ છે. એકદમ ચોક્કસ, બિનજરૂરી શબ્દો નહીં પણ ધારધાર. વાક્યો ઘણીવાર ટૂંકા, લયબદ્ધ હોય, જાણે બોક્સિંગની ગતિ હોય કે શ્વાસની લય હોય એવું લાગે. અને શારીરિક સંવેદનાઓનું વર્ણન, લોહી, પરસેવો, ઉજરાળા, પીડા, એ એટલું કાચું અને સીધું છે કે વાચકને પણ એ અનુભવનો ભાગ બનાવી દે. લેખિકા બહુ કુશળતાથી બાહ્યક્રિયા અને પાત્રોના મનમાં ચાલતા વિચારો વચ્ચે આવન જાવન કરે છે.
શું કોઈ પ્રતીકોનો પણ ઉપયોગ કર્યો છે લેખિકાએ?
હા, ચોક્કસ. એક તો શીર્ષક જ હેડશોટ, એનો સીધો અર્થ તો માથા પરનો નિર્ણાયક મુક્કો થાય, પણ એનો ગર્ભિત અર્થ એવો પણ નીકળે કે આ નવલકથા દરેક પાત્રના મનનું, એની ચેતનાનું એકદમ સ્પષ્ટ હેડશોટ જેવું ચિત્ર આપે છે.
વાહ, આ સરસ અર્થઘટન છે.
પછી પેલી બોક્સિંગ રિંગ, એ પણ એક મોટું પ્રતીક છે. એ કસોટીની જગ્યા છે, નિયમોથી બંધાયેલી પવિત્ર જગ્યા છે, દેખાવનો મંચ છે, નિર્ણયનું સ્થળ છે અને ક્યાંક બલિદાનની વેદી પણ છે. રિંગના દોરડા મર્યાદાઓ બતાવે છે, તો એનું કેન્દ્ર શક્યતાઓ બતાવે છે.
આ બધું વાંચતી વખતે વાચકને કેવો અનુભવ થાય? ભાવનાત્મક રીતે કેવી અસર છોડે છે આ પુસ્તક?
અનુભવ તો તીવ્ર છે, ક્યારેક અસ્વસ્થ પણ કરી દે. તમે જાણે પેલી છોકરીઓની પીડા, એમનો થાક, એમનો એડ્રેનાલિન રશ બધું પોતે અનુભવતા હોય એવું લાગે. પણ એ અસ્વસ્થતાની સાથે સાથે એક ઊંડી સહાનુભૂતિ અને આદરની લાગણી પણ જન્મે છે.
હા, એ સમજી શકાય એવું છે.
અંતે કોણ જીત્યું કે હાર્યું એના કરતાં વધુ આ યુવાન છોકરીઓની જે અકલ્પનીય સહનશક્તિ છે, એમની ઈચ્છાશક્તિ અને એમણે જે બલિદાન આપ્યું છે, એના પ્રત્યે એક અહોભાવની લાગણી મનમાં રહી જાય છે.
તો આ નવલકથાની આપણા પર કાયમી છાપ શું રહે? શું વિચારતા કરી મૂકે છે આપણને?
હેડશોટ છે ને, એ પહેલી સ્પોર્ટ્સ વાર્તાઓ અને કિશોરાવસ્થાની વાર્તાઓની જે રૂઢિગત વ્યાખ્યાઓ છે એને પડકારે છે, નવેસરથી ઘડે છે. તે આપણને ખેલાડીઓ, ખાસ કરીને સ્ત્રી ખેલાડીઓ, જે કિંમત ચૂકવે છે એના વિશે વધુ સંવેદનશીલ બનાવે છે.
બરાબર.
તે હિંસા, મહત્વાકાંક્ષા, સફળતા, નારીત્વ, આ બધા વિશે આપણા જે વિચારો છે, જે પૂર્વગ્રહો છે, એના પર સવાલ ઊભા કરે છે. અને સૌથી મોટો વિચાર જે રહી જાય છે એ એક કદાચ સૌથી અગત્યની લડાઈઓ રિંગની બહાર માણસના પોતાના મનમાં લડાતી હોય છે. અને તે કિશોરીઓને જટિલ, વિચારશીલ અને અસાધારણ તાકાતવાળી વ્યક્તિઓ તરીકે રજૂ કરીને એમના વિશેની આપણી સામાન્ય છબીઓને તોડે છે.
ખરેખર એમ કહી શકાય કે હેડશોટ એ માનવીય સહનશક્તિ, શરીર અને મનની સીમાઓ અને કિશોરાવસ્થાના એક અંધારા પણ શક્તિશાળી પાસાનું અદ્ભુત, કાચું અને ભૂલી ન શકાય એવું ચિત્રણ છે. સમકાલીન સાહિત્યમાં ચોક્કસપણે એક નોંધપાત્ર ઉમેરો છે.
હું સંપૂર્ણપણે સહમત છું. તે સ્ત્રી બનવાની ઉંમરે ઉભેલી છોકરીઓના એવા વિશ્વમાં આપણને લઈ જાય છે જે ક્રૂર છે પણ ક્યાંક સુંદર પણ છે, જ્યાં તેઓ રિંગની અંદર અને બહાર બંને જગ્યાએ પોતાના અસ્તિત્વ માટે લડી રહી છે. આ વાર્તા કદાચ આપણને એ શીખવે છે કે સ્થિતિસ્થાપકતા અને મહત્વાકાંક્ષાની ઘણીવાર એક અદૃશ્ય પણ બહુ ઊંચી કિંમત હોય છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.